તારીખ 15/6/1996 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 270 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 55
પોતાની દશાની વાત હવે કરે છે. શરૂઆતમાં હરિ સમર્થ છે, આપને મહંત પુરુષોની કૃપાથી નિર્બળ મતે ઓછી રહે છે. સર્વજ્ઞ પરમાત્મા જે છે, પરમેશ્વર તો પરમ ઐશ્વર્યને ધારણ કરતા હોવાથી એમનો પુરુષાર્થ તો અનંતો છે, એટલે એ સમર્થ છે. મને પણ આપની કૃપાથી અને મહાપુરુષોની કૃપાથી નિર્બળ મતિ ઓછી રહે છે, એટલે મારો પુરુષાર્થ પણ ઠીક ઠીક ચાલે છે, સારો ચાલે છે. પણ મારો પુરુષાર્થ સારો ચાલે છે એમ કહેવામાં મહાપુરુષોની કૃપા છે અને કંઈક આપની પણ કૃપા છે. સુભાષભાઈને પણ લખે છે, કેમ કે એમનું નિમિત્ત થયેલું ને, એટલે આપના ઉપાધિઓ વિશે જો કે લક્ષ રહ્યા કરે છે, પણ જે કાંઈ સત્તા છે તે સર્વાત્માને હાથ છે. આપનો ઉપાધિ યોગ એટલે આપને જે પ્રતિકૂળતા છે જેને લઈને આપને ઉપાધિના પરિણામ થાય છે એ અમારા ખ્યાલમાં છે, લક્ષ રહ્યા કરે છે, એટલે અમારા ખ્યાલદાર વાત નથી. પણ એ કાંઈ કુદરતને આધીન છે એ વાત, સર્વાત્મા હરીને છે એટલે કુદરતને આધીન એ વાત છે, એ કોઈ બીજા કોઈને હાથની વાત નથી. કેમ કે પ્રારબ્ધ છે, પૂર્વકર્મ છે, એ તો દરેકનું પોતપોતાનું છે. એ પ્રારબ્ધને ભોગવવામાં, કોઈનું પ્રારબ્ધને ભોગવવામાં બીજો કોઈ શું કરી શકે, એ કોઈ કાંઈ ન કરી શકે. અને તે સત્તા નિરપેક્ષ નિરાકાંક્ષ એવા જ્ઞાનીને જ પ્રાપ્ત હોય છે. જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું તે આજ્ઞાંકિત ધર્મ છે ઇત્યાદિ વાત ઘણી છે. શું છે, શબ્દે લખી શકતો નથી. અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી, જેથી જ્યારે ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. શું કહે છે, જે જ્ઞાની જ્ઞાની છે એને કોઈ અપેક્ષા નથી, પર પદાર્થની કોઈ અપેક્ષા નથી, કોઈ આકાંક્ષા નથી. તેથી જે કાંઈ ઉપાધિ યોગો હોય એ ઉપાધિ યોગમાં સંભાવે રહેવાની એની સત્તા છે, એમનું સામર્થ્ય છે. જ્ઞાનીને આકાંક્ષા નથી ને અપેક્ષા નથી, માટે ઉદય ગમે તેવો હોય એમને કાંઈ વાંધો નથી, કેમ કે એ સમર્થ છે, પુરુષાર્થ કરવામાં સમર્થ છે. પણ જ્યાં સુધી તે સર્વાત્મા હરિની ઈચ્છા એટલે કુદરતના ક્રમમાં જે ઉદય આવે એમાં જેમ હોય તેમ જ્ઞાનીને પણ ચાલવું, જ્ઞાની પણ એ પ્રારબ્ધને ભોગવતા આગું પાછું કરવાની બુદ્ધિ રાખતા નથી. એમનો અભિપ્રાય નથી કે પ્રતિકૂળતાને દૂર કરવું, આવેલી પ્રતિકૂળતાને દૂર કરવું એ એમનો અભિપ્રાય નથી, કેમ કે પ્રતિકૂળતા પ્રતિકૂળતા રૂપે જ નથી. જેમ ઉદયના ક્રમમાં ચાલ્યું આવે એમ ચાલ્યું આવવા દો. એ આજ્ઞાંકિત ધર્મ છે, જ્ઞાની પણ આજ્ઞાંકિત પણ એ રહે છે, એ પણ કુદરતના ક્રમને અનુસરે છે, કુદરતની આજ્ઞામાં રહે છે, એ પણ કુદરતના નિયમને તોડફોડ કરવામાં માનતા નથી. ઇત્યાદિ વાત ઘણી છે, એમાં તો ઘણી ઘણી વાતો છે ઊંડી, એટલે પત્રમાં તો કંઈ લખી જતી નથી. અને પ્રત્યક્ષ સમાગમ સિવાય એવી વાતો કરવાનો ઉપાય બીજો કંઈ દેખાતો પણ નથી, એટલે અમારા હાથમાં બીજો કોઈ વાત લાગતી નથી. હવે એમાં શું છે કે જ્ઞાની કેવી રીતે રહે એ વાત ઘણી છે. કોઈ પણ ઉદયના પ્રસંગમાં જ્ઞાની કેવી રીતે ભિન્નપણે રહે, એનો પુરુષાર્થ કેવો હોય, કાર્ય પડખેથી એમનું સમાધાન કેવું હોય કે જેથી એમના પરિણામ બેલેન્સમાં રહે, તો ઘણી વાતો છે. અને એના ઉપર તો શાસ્ત્રો ભરેલા છે, સમયસાર જેવા શાસ્ત્રો એના ઉપર તો લખાયેલા છે, ઘણી વાતો છે. હા, નિદ્રા અધિકાર, સંવર અધિકાર ઘણું આવે, એમાં તો બધા અધિકાર સમયસર આખો આવે એમ કહેતો ચાલે, બધે ભેદજ્ઞાનની વાત ચાલી છે, ઘણી વાતો છે એમાં તો. હા, ઇત્યાદિ ઘણી વાતો છે, શબ્દ લખી શકતો નથી, પત્રમાં કેટલું લખાય, તો ગ્રંથો ભરાય એવી વાતો છે. અને બીજો કોઈ સમાગમ સિવાય એ વાત કરવાનો ઉપાય હાથમાં નથી, કેમ કે એ વાત લખે ત્યારે સામે કાઉન્ટર ક્વેશ્ચન, સામે પણ ઘણા પ્રશ્નો ઊભા થાય, તમે આમ કહો છો એનું પણ આમાંનું શું, આમ થાય ત્યારે આનું શું, કેમ કે શ્રદ્ધા જ્ઞાનનો વિષય સિદ્ધાંતિક રીતે ઉત્સર્ગ રૂપે ચાલવાનો છે, અને પરિણમનમાં એડજસ્ટમેન્ટ કરે ત્યારે અપવાદ પણ આવે છે, પરિણામ બે તરફી કામ કરે છે, જ્ઞાનીના પરિણામ પણ આંશિક શુદ્ધ છે અને આંશિક અશુદ્ધ છે, એટલે જ્ઞાનીને સુખ પણ છે અને જ્ઞાનીને દુઃખ પણ છે, બે વાતો આવે, ઘણી ઘણી વાતો છે આમાં તો. એટલે સમાધાન કાંઈ જલ્દી થાય નહીં, કોઈ કાગળમાં કોઈ વાત લખી નાખે એથી સમાધાન ન થાય, પણ રૂબરૂ વાત કરે ત્યારે સામે પ્રશ્ન આવે ને એનું સમાધાન આપી શકે, સામે પ્રશ્ન આવે ને એનું સમાધાન આપી શકે. અને એ બધો પ્રકાર તો પ્રત્યક્ષ સમાગમ સિવાય બીજી રીતે તો એનું કાંઈ નિવેડો આવે નહીં, એનો બધો પ્રકાર છે. અને આજ્ઞાંકિત પણ એટલે એની જે સમજણ છે એને લાગુ કરે, સમજણ એમ છે કે મારું બાંધેલું પ્રારબ્ધ છે, પ્રારબ્ધ કર્મ તો મારું બાંધેલું છે, મારા પૂર્વના પરિણામોથી તો જે પ્રકારનો ઉદય આવે એ ઉદયમાં શા માટે ઉહાપો કરવો જોઈએ, શા માટે બળાપો કરવો જોઈએ, એમ અને એ પણ સમાગમમાં પણ ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. સમાગમ થશે એટલે અમે આ વાત કરશું એમ નહીં, ઈશ્વર ઈચ્છા હશે ત્યારે એ વાત કરશું. એટલે કે એ વાત કરવાનો એ વખતે વિકલ્પ હોય, તમારી પણ એ વાત સાંભળવાની, ઝીલવાની, ગ્રહણ કરવાની પાત્રતા અને તૈયારી હોય, તો જે થવાનું હશે ત્યારે એ થશે. અગાઉથી કોઈ વાત નક્કી નથી કરી રાખતા, કોઈ વાત અગાઉથી કોઈ પ્લાનિંગ કરી નથી રાખતા, કેમ કે કરતા બુદ્ધિ નથી ને. સમાગમમાં આવી વાત થઈ શકે, ઈશ્વર ઈચ્છા હશે તો સમાગમમાં એ વાત પણ નીકળશે. સહજતા કેટલી છે. ઉપર જે ઉપાધિમાંથી અહમપણું મૂકવાના વચનો લેખા છે તે આપ થોડો વખત વિચાર કરશો ત્યાં તેવી દશા થઈ રહે એવી આપની મનોવૃત્તિ છે. પાત્રતા તમારી એમને ખબર છે કે આપે પરિવારનું જે કાંઈ ભરણ પોષણ કરવામાં હું કરું છું એવો અહમભાવ આવી જાય છે એ મૂકી દેવા માટે આપને થોડા વચન લેખા ઉપરના પેરેગ્રાફમાં એમાં એ વિષયમાં તો આપને થોડોક વિકલ્પ આવશે, વિચાર આવશે કે અહમ પણ છૂટી જાય એવી દશા તમારી થઈ જશે. એવી લાયકાત છે તમારી, તો એવી યોગ્યતા છે, મનોવૃત્તિ એટલે એવી પાત્રતા છે તમારી, એમ ખબર છે. એટલે થોડાક વચનો તમને લેખા અને એવી ગાંડી શિક્ષા લખવાની સર્વાત્મા હરિની ઈચ્છા હોવાથી મેં આપને લખી છે. મને એમ થયું કે લાવ આવી વાત લખું. હે, એમ કે આપની યોગ્યતા બહુ સારી છે, થોડુંક લખીશ ત્યાં તો આપની દશા એકદમ સુધારા ઉપર આવી જશે. એટલે કુટુંબ પરિવારનું મમત્વ છોડી દેવાની વાત એ તો એક ગાંડી શિખામણ કહેવાય કે ડાહી શિખામણ ન કહેવાય. લોકો તો શું કહે લૌકિક દ્રષ્ટિએ, એ પોતાના કુટુંબ પ્રત્યે તો પોતાપણું કરીને બધા કામ કરવા જ જોઈએ ને, પોતાનું માનીને જ બધા કામ કરવા જોઈએ ને, કુટુંબની દ્રષ્ટિએ ફરજ ગણાય છે, સમાજની દ્રષ્ટિએ ધર્મ ગણાય છે. અને અહીંયા એમ કહે છે કે એ વાત તમે મૂકી દો, કેમ કે કુટુંબ પ્રતિબંધ છે. પરમાર્થ માર્ગમાં કુટુંબનો એ પ્રતિબંધ છે, કુટુંબમાં પોતાપણોનો ભાવ થવો અને પછી એ કુટુંબના કાર્યો થવા એ તો પોતાનું કુટુંબ પ્રતિબંધ છે અને પરમાર્થ માર્ગને આત્માના કલ્યાણને રોકે છે એવી પરિસ્થિતિ છે. લૌકિક દ્રષ્ટિએ ગાંડી શિખામણ કહેવાય, પણ એવી ગાંડી શિખામણ લખવાની કૃપા સર્વાત્મા હરિની ઈચ્છાથી મેં લખી છે, મારી ઈચ્છાથી નથી લખી. એટલે શું કે કુદરતે એવો ભાવ આવી ગયો ને લખી નાખ્યો. એના પણ અમે કરતા હરતા થઈને લખતા નથી, કુદરતે વિકલ્પ આવ્યો ને તમને લખાઈ ગયું છે. એ તો એ હરિની ઈચ્છાથી લખાણો છે, અમારી ઈચ્છાથી લખવું નથી. માટે જેમ બને તેમ એને અવધારજો. શું માટે આ વાતને તમે ધારણ કરજો, ખાલી સાંભળી કે વાંચી લેજો એમ નહીં પણ એને અવધારજો, એટલે કે એને પરિણમનમાં લઈ લેજો. આવી જાય છે ક્રમબદ્ધ પર્યાયનો સિદ્ધાંત એમાં આવી જાય છે. જે ક્રમમાં પ્રારબ્ધના ક્રમમાં જે ઉદય આવે એ ઉદયને ભોગવી લેવો, સંભાવે એને ભોગવી લેવો અને એની સામે બહુ બળાપો કરવો નહીં. આવું જે ભગવાનની આજ્ઞા છે, આ શું છે? ભગવાનની આજ્ઞા છે એને આજ્ઞાંકિત પણે રહેવું. આજ્ઞા એ જ ધર્મ અને આજ્ઞા એ જ તપ. ફરી પણ આપને વિજ્ઞાપન છે, શું અપને ગુરુ કી આજ્ઞા સમજે યા ભગવાન કી આજ્ઞા સમજે તો વર્ત સકતા હૈ. અવલંબન લે લે ગુરુ કા, મેરે ગુરુ કી આજ્ઞા હૈ, ઇનકી આજ્ઞા મેં શિરોધાર્ય કરું, ઇસકી આજ્ઞા પર મેં પેર રખ કે ચલુંગા નહીં, ઓર મેં મેરે પેર સે આજ્ઞા કો પૂછ લુંગા નહીં. પગ મૂકીને આજ્ઞાને કચરવી નથી પણ એમની આજ્ઞાને મારે માથે ચડાવવી છે એવી રીતે. બસ એ અવલંબન છે, એને મોટું અવલંબન પોતાના શ્રી ગુરુનું છે. મોટો આધાર એ છે, આત્માનો આધાર હજી મુમુક્ષુને મળ્યો નથી, આત્માનો પત્તો લાગ્યો નથી, તો એને મોટો આધાર પોતાના શ્રી ગુરુનો છે. પહેલો પેરેગ્રાફ આપને પણ અંતર્ગત સમજાયું છે એટલે તમે તો સમજો છો, એ ફરીને લખું છું. તમે સમજતા નથી ને લખું છું એમ નથી લખતા. હા, સુભાષભાઈને શું લખે છે? તમે બરાબર સમજદાર છો આ વિષયમાં, તે જણાવું છું. આપને અંતર્ગત સમજાયું છે તે જણાવું છું. કેમકે એમણે વિકલ્પ આવ્યો ને લખ્યું કે અત્યારે જરાક ઉદય બરાબર ચાલતો નથી, તમને એમને વિકલ્પ આવ્યો. હા, જે કાંઈ થાય તે થવા દેવું. આખરી શ્રી માર્ગ કે જે કાંઈ થાય તે થવા દેવું. આક્રમબદ્ધ પર્યાય આવી ગઈ છે. જે કાંઈ થાય તે થવા દેવું. કેમ? એ પોતાનો પૂર્વ પ્રારબ્ધ છે. એ પ્રારબ્ધમાં હેરફેર કરવાની બુદ્ધિ મિથ્યા બુદ્ધિ છે. એ બુદ્ધિથી કોઈ ફેરફાર કરી શકાશે? આ તો સંયોગની જ વાત ચાલે છે. એમને પોતાના સંયોગની વાત લખેલી એની સામે આ વાત છે. પ્રાસંગિક વાત છે, વ્યક્તિગત. ન ઉદાસીન અને ન ઉદ્યમી થવું, અનુદ્યમી થવું, હઠ કરીને મારે કાંઈ કરવું નથી એમ પણ નહીં, અને ન અનુદ્યમી એટલે જે કાંઈ સૂજે ને વિકલ્પ આવે એટલો પ્રયત્ન કરી લેવો, નહીંતર પરિણામ પડી જશે. પરિણામ નહીં રાખી શકાય, મુમુક્ષુની ભૂમિકા છે. હા, બેલેન્સ ચાલવા માટે મંદ રહેશે. જે કાંઈ થાય તે કરી લેવું. સાવ અનુદ્યમી ન થવું કે સાવ ઉદાસીન ન થવું, એવું કરવા જશે હઠ થઈ જશે એમ કે, યોગ્યતા નથી એની એમ કે. નહીતર શું, સિદ્ધાંત એવો છે કે તમે ઉદાસીન થાવ ઉદયમાં, તો કે સંપૂર્ણ ઉદાસીન થઈ શકાય એવી ભૂમિકા દેખાતી નથી. એટલે પરિણામને બેલેન્સ રાખવા માટેની આ શિખામણ છે. ન પરમાત્મા પ્રત્યે પણ ઈચ્છા કરવી અને ન મૂંઝાવવું. પરમાત્મા પ્રત્યે એટલે કાંઈ પણ અપેક્ષા રાખીને પ્રયત્ન ન કરવો. આ પ્રયત્ન સફળ થાય તો સારું, કરતા બુદ્ધિએ ન કરવો. તેમ મૂંઝાવવું પણ નહીં, ચારે પડખેથી સમાધાન રાખવું, જરાય મૂંઝાવવું. તેમ છતાં પણ તે ન ટળતું હોય, તે પ્રતિકૂળતા ન મળતી હોય, ના, કદાપિ આપ જણાવો છો તેમ અહમ પણ આડું આવતું હોય, તો મને અહંકાર થઈ જાય છે. આ બધું કાર્ય કરતા કુટુંબ પ્રત્યેનો મારો અહંકાર છે, હું કુટુંબમાં મુખ્ય છું, મારે આ બધાનું અત્યાર સુધી હું ધ્યાન રાખતો આવ્યો છું, હજી પણ મારે જ્યાં સુધી એ લોકોની મુશ્કેલી હોય ત્યાં સુધી મારે બરાબર ધ્યાન દેવું જોઈએ. તો જેટલો બને એટલો રોધ કરવો, એટલે અહમ પણ અટકાવવું પ્રયત્ન કરીને, સમજણપૂર્વક સમજણપૂર્વક પુરુષાર્થ કરીને એ અહંકારને મટાડવો. અને છતાંય અહંકાર ન ટળતો હોય તો એને ઈશ્વરાર્પણ કરી દેવું. એવું ક્યારે બને કે પ્રકૃતિ જોર કરતી હોય ત્યારે, અહંકારને પ્રકૃતિ જોર કરતી હોય. શું મોટાભાગે શું થાય છે કે જે મુખ્ય માણસ હોય કુટુંબના, એ પહેલેથી તે કુટુંબના કાર્યો કરતા આવતા હોય, બધા પ્રકારના નિર્ણયો પોતે લેતા હોય, ઉપાધિ પણ પોતે જ વર્તા હોય, ઉપાધિ પણ પોતે જ વર્તા હોય, એ જે ટેવ પડી હોય અને પ્રકૃતિગત એ બધું વણાઈ ગયું હોય, એ મૂકી ન શકે. ટૂંકમાં એમ કહીએ કે કંટ્રોલ છોડી ન શકે. કુટુંબના સંચાલનનો કંટ્રોલ મારા હાથમાં છે, એની મારા હાથમાં રાખવા જોઈએ. એટલે આ છોકરાઓને કાંઈ ખબર પડતી નથી, આટલા મોટા થયા પણ હજી જોઈએ એટલા પરિપક્વ તૈયાર નથી થયા, હજી આપણે માથું માર્યા વગર ચાલે એવું નથી. અહંકાર થઈ જાય છે તો કે એને પણ ઈશ્વર અર્પણ કરી દો, મૂકી દો. મૂકી દો એટલે સાવ મૂકી દો, એ વાત અને એમ એમ કરવા જતાં પણ દિન પણ ન આવવા દેવું. અરે રે, શું થશે અમારું, ક્યાંક બહુ મુશ્કેલી વધી જશે તો, આવું કાંઈક થઈ જશે તો, કાંઈક આમ થઈ જશે તો, તો તો કરતા જે પરિણામની અંદર દીનતા આવે એ આવવા દેવી. શું થશે એવો વિચાર કરવો, એ વિચાર છોડી દો. ભવિષ્યમાં શું થશે એ વિચાર કરવાનો નહીં. લૌકિક દ્રષ્ટિએ ડાયા માણસો એવી શિખામણ આપે, આવતીકાલનો પહેલાં વિચાર કરવો. શું કે આજે આપણે વાંધો નથી, પણ કાલનો વિચાર પહેલાં કરવો જોઈએ આપણે, અને પાણીનું પૂર આવ્યા પહેલાં પાળ બાંધવી જોઈએ. આટલી આટલી સાવધાની રાખવાની, આમ કરવાનું, આમ કરવાનું, આમ કરવાનું. નાની કહે છે કે નહીં, આવતીકાલનો વિચાર કરવાની તારે જરૂર નથી. તું ગમે એટલા ઘોડા ગણ, પ્રારબ્ધના પ્રમાણે થવાનું તે થવાનું, અને નહીં થવાનું તે નહીં થવાનું, એમાં કોઈ ફેરફાર થવાનો નથી. તારા કોઈ આગળના વિચારોથી કે વ્યવસ્થાથી કોઈ ફેરફાર થઈ જાય એ વાતમાં કાંઈ માલ નથી. એવો વિચાર કરવો અને જે થાય તે કર્યા રહેવું, થઈ શકે એટલું કરવું, પણ અધિક જાવા નાખવાનો પ્રયત્ન કરવો, જેટલી શક્યતા વાત હોય એટલી મર્યાદામાં રહીને કરવી. મોટી ઉપાધિ જલ્દી કમાઈ લેવા માટે કોઈ સાહસ કરવું, કેમ કે તમારો ઉદય પાપમાં ચાલે છે. પુણ્યનો એવું ઉદય ચાલતો હોય અને સાહસ કરો તો હજી વાંધો નહીં, પાપના ઉદયમાં સાહસ કરવું એ યોગ્ય નથી, પાછા પડવા જેવું થાય, મોટી નુકસાની આવવી પડે. અલ્પ પણ ભય રાખવો નહીં, શું થશે એમાં ભય આવી જાય છે, શંકા છે, જરાય ભય ન રાખવો. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી, સંયોગોની પ્રતિકૂળતાની એક સેકન્ડની પણ ચિંતા કરવી નહીં, આવતીકાલની તો નહીં, વર્ષ બે વર્ષ પાંચ વર્ષ કે ઘટ પણ આવશે ત્યારે શું થશે, અત્યારથી વ્યવસ્થા કરી રાખીએ એ પણ નહીં એમ કે છે. કેમ, એમાં શું પારમાર્થિક નુકસાન શું છે એમ વિચારવામાં, કે આ જીવને એક તો અનાદિની પરપદાર્થની આધાર બુદ્ધિ છે, હવે ભવિષ્યની વ્યવસ્થા નક્કી કરીને પછી એને પુરુષાર્થ કરવો હોય તો ઉપડશે નહીં. કેમ કે આધાર બુદ્ધિ પાકી કરી લીધી, દ્રઢ કરી લીધી, પરની આધાર બુદ્ધિ દ્રઢ કરી લીધી કે આટલી મેં ભવિષ્યની વ્યવસ્થા કરું છું અને કરી મેં એટલે હવે મને વાંધો નહીં આવે. જ્ઞાની એમ કહે છે કે આ રીતે પરની આધાર બુદ્ધિથી તે જે કાંઈ વ્યવસ્થા થઈ તો તારા પ્રારબ્ધના યોગ્ય થઈ, તારા કરવાથી નથી થઈ, પણ તને ત્યાં તો કરતા બુદ્ધિથી કર્યું કે મેં આ વ્યવસ્થા કરી અને તેથી મને હવે વાંધો નથી. એ જે કરતા બુદ્ધિ વ્યવસ્થા કરીને વાંધો નથી એવા પરિણામ એ જ મોટો વાંધો છે, સૌથી મોટો વાંધો એનો છે કે તને તારા પુરુષાર્થને એ ઉપડવા દેશે. તું ત્યાં રોકાઈ ગયો, આખે આખો તું ત્યાં રોકાઈ ગયો છું, તારું માથું ત્યાં હલવાયેલું છે. હવે નિવૃત્તિ લઈને ગમે એટલા ધમ પછાડા માર કરે તું, શું પૂજા કરે ને ભક્તિ કરે ને સ્વાધ્યાય કરે ને યાત્રા કરે ને કાંઈક કરે, એ બધા હાથ પગ પછાડે પણ માથું હલવાયેલું છે, નીકળી શકે નહીં એમાંથી, બહાર નીકળી નીકળવાની કોઈ પરિસ્થિતિ નથી. ચોખ્ખી વાત છે, પાતળી તો પડે ને, પાતળી પડે તો ભાવ ભાષણ આવે, પાતળી ન પડે તો ભાવ ભાષણ ક્યાંથી આવે? તો પાતળી પડે અને પ્રયત્ન કરે, બે વાત ભેગી હૃદયમાં પ્રયત્ન કરે અને જ્ઞાની પુરુષનો આશ્રય કરે, બે વાત એને કરવી જોઈએ એક સાથે, ઉપાદાન અને નિમિત્ત બંને વાત આવે એમાં. ઉપાદાનથી પોતે પ્રયત્ન કરે અને સામે આશ્રય બુદ્ધિ હોય પછી વાંધો આવે. હે, હા ઘણો ક્યારથી પહેલેથી જ ફેર પડવા માંડે. શું જે દર્શન મોહને આધાર બુદ્ધિ છે એ દર્શન મોહને દ્રઢ કરે છે, તો દર્શન મોહને નિર્મળ કરવાના જે ઉપાયો છે એમાં બધું ફેરફાર થવા માંડે, પાતળું પડવા માંડે. જેટલા દર્શન મોહને લગતા પરિણામ છે બધા પાતળા પડવા માંડે. બે વચ્ચેની ભેદરેખા છે એ બહુ પાતળી છે, એક બાજુથી દીનતા કરવી નથી પણ દીનતા નથી કરવી એમાં પોતાનો નિશ્ચય અને સમજણ, સમજણપૂર્વકનો નિશ્ચય એવો હોય કે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા આવે તો પણ દીનતા કરવી નથી, હું વ્યવસ્થા કરી લઉં, ચિંતા ન કરવી પડે માટે વ્યવસ્થા કરી લઉં. એ પહેલી જે વ્યવસ્થા ગોઠવી એમાં દિન પણ હું તો પોતે પહેલાં કરી લીધું કે હવે મને વાંધો નથી, એ જ ચિંતા થઈ ગઈ તારી. જે વ્યવસ્થા ગોઠવાની છે એની ચિંતામાં તો પહેલાં આવી ગયો, આવી જ ગઈ ને, પરની આધાર બુદ્ધિમાં ચિંતા ન આવી તો શું આવ્યું, ચિંતા જ આવી. એવી વાત છે, જુઓ ભાઈ માર્ગ તો છે ને એ વીર પુરુષોનો માર્ગ છે, આમાં કાયરોનું કામ નથી. ગમે તેવી પરિસ્થિતિમાં હું મારો ધર્મ નહીં છોડું, હું મારી સમજણ, મારી શ્રદ્ધા, મારો વિશ્વાસ અચલિતપણે અડગપણે રહેશે, એવી પોતાની તૈયારી હોવી જોઈએ. કોઈ પણ પરિસ્થિતિ હોય, છેલ્લામાં છેલ્લી કલ્પના કરી લે છે આત્માથી જે કે બધા જ સંયોગો પૂરેપૂરા પ્રતિકૂળ હોય, કલ્પના કરી લઈએ, અત્યારે નથી પણ કલ્પના કરી લઈએ એક વાત કે પૂરેપૂરા બધા સંયોગો પ્રતિકૂળ થઈ જાવ અને આ શરીર પણ હવે સાથ દેવાનું બંધ કરી દઈએ, સ્વાસ્થ્ય પણ પ્રતિકૂળ ચાલવા માંડે, ક્યાં સુધી કે નાડ તૂટવા માંડે, તો પણ એને પોતાની અંદરમાં હિંમત હારે નહીં. કાંઈ વાંધો નહીં, હું નિરાલમ નિરપેક્ષ છું, કોઈની અપેક્ષા કે હું જીવું એ મારા સ્વરૂપ, મારું સ્વરૂપ નથી, નિરપેક્ષ છું, કોઈની અપેક્ષા. હા, એ તો નારકીમાં પણ એટલી તૈયારી કરીને ગયા છે, એટલી તૈયારી કરે છે ત્યાં પણ જીવો, એ પણ આપણી જાતના જીવો છે, એટલી તૈયારી હોય છે. હા, પૂર્ણ આધાર બુદ્ધિમાં બધું થશે, કર્તા બુદ્ધિ આવશે, ભોગતા બુદ્ધિ આવશે, સુખ બુદ્ધિ આવશે, એકત્વ બુદ્ધિ થશે, બધે ઊભું થઈ જશે. એટલે કૃપાલદેવે એ અધિષ્ઠાનનો 218 નંબરનો પત્ર લખ્યો છે, 218 નંબરનો પત્ર અધિષ્ઠાન ઉપર લખ્યો છે. અધિષ્ઠાન એટલે જેનો આધાર લેવામાં આવે એવું જે પાત્ર તેને અધિષ્ઠાન કહેવાય. એ અધિષ્ઠાન પોતાનું સ્વરૂપ છે, આધાર લેવા યોગ્ય અધિષ્ઠાન પોતાનું સ્વરૂપ છે. આપણે આ પ્રતિષ્ઠાન નથી કહેતા, સારી એવી પેઢી જમાવી હોય તો હું કહે પ્રતિષ્ઠાન કહે છે. હા, ને તો ઠેકાણો, અમારી પ્રતિષ્ઠાનું ઠેકાણું, અમારી આધારનું ઠેકાણું અધિષ્ઠાન છે, તો પોતાનું સ્વરૂપ છે એના આધારે જીવ નિસંગ ને નિર્ભય થઈને નિસંગ થઈ શકે છે, કોઈના સંગની જરૂર નથી, કોઈના સંગની મારે જરૂર નથી, હું મારી સાધના મારા પુરુષાર્થી અંતરમાં કરું એવું મારું સામર્થ્ય છે, મારો સ્વભાવ છે. એટલે એ અધિષ્ઠાન ઉપર વેદાંતની અંદર ઘણી વાત ચાલી છે અને ત્યાં કોઈ બીજા પરમાત્માને પરમ તત્વને અધિષ્ઠાન માન્યું છે, વિશ્વનું અધિષ્ઠાન માન્યું છે, ખરેખર પોતે જ છે. પણ અત્યારે જૈન સંપ્રદાયની બાહ્ય શૈલીમાં એ વાત ક્યાંય દેખાતી નથી, એટલે એમણે તર્ક ઉઠાવ્યો છે કે જૈનની અંતર શૈલી કોઈ બીજી હોવી જોઈએ, જૈનની અંતર શૈલી કોઈ બીજી જ હોવી જોઈએ, એમાં એમનો વિશ્વાસ છે પાછો. એવી બધી વાતો બહુ જુદી જુદા પ્રકારે વાતો લખી છે બધી. હા, અને આ જગતને વર્ણવું છે કારણ કે અધિષ્ઠાન વગર આ જગતને વર્ણ્યું છે, અને તે વર્ણન અનેક પ્રાણીનો અને વિચક્ષણાચાર્યોને પણ ભ્રાંતિનું કારણ થયું છે. શું એટલે બુદ્ધ? વિચક્ષણ એટલે બુદ્ધિવાળા. અહીંયા વિચક્ષણનો અર્થ અહીંયા બુદ્ધિવાળા. શું આમાં શું થયું છે કે મૂળ શાસ્ત્રો તો રહ્યા નથી. જે શાસ્ત્રોની રચના થઈ પાછળથી, પીતાંબર શાસ્ત્રો 45 આગમોને, એમાં આ વાત નથી, મૂળ વાત નથી આ. એટલે એમ શું કે આ વાત કેમ રહી ગઈ છે? જેને જ્ઞાન થયું એને આવી વાત કેમ રહી ગઈ છે? એની શંકા પડે. 320 નંબરનો પત્ર જુઓ. જીવ નવી પુગ્ગલી નૈવ પુગ્ગલ સદા, પુગ્ગલાધાર નહીં તાસરંગી. પત્ર 320, પાનું 313. દેવચંદજીનું સ્તવન છે. આનંદગંજી ને દેવચંદજી થઈ ગયા ને. જીવ નવી પુગ્ગલી નૈવ પુગ્ગલ કદા, પુગ્ગલા ધાર નહીં તાસરંગી. પરતણો ઈશ નહીં અપર ઐશ્વર્યતા, વસ્તુ ધર્મે કદા ન પરસંગી. આ સિદ્ધાંત મૂક્યો છે દેવચંદજીએ. દિગંબર શાસ્ત્રો વાંચેલા કે જીવ પૂદગળ નથી, પૂદગળ વાળો નથી અને પૂદગળ એ નથી. પૂદગળનો આધાર પણ નથી ને પૂદગળનો કોઈ રંગ એને નથી. પરનો એ ઐશ્વર્ય નથી, પર ઉપર એની કોઈ સત્તા ચાલે નહીં. અને પોતાની અપર ઐશ્વર્યતા છે, એટલે અપાર ઐશ્વર્યતા છે પોતાના સ્વભાવને. અને વસ્તુ ધર્મે કદી પ્રસંગી નથી. આધારની એટલી વાત કરી છે ત્યાં. પૂદગલ આધાર નહીં તાસરંગી. હા, એનો અર્થ કર્યો છે. શું? જીવે પૂદગલી પદાર્થ નથી, પૂદગલ નથી, તેમ પૂદગળનો આધાર નથી, તેના રંગવાળો નથી. પોતાની સ્વરૂપ સત્તા સિવાય જે અન્ય તેનો તે સ્વામી નથી. કારણ કે પરની ઐશ્વર્યતા સ્વરૂપને વિશે હોય નહીં. વસ્તુ ધર્મે જોતા તે કોઈ કાળે પણ પ્રસંગી પણ નથી. એ પ્રમાણે સામાન્ય અર્થ આ પદોનો છે. માગી ખાઈને ગુજરાન ચલાવશો. જો ઉપર સૌભાગભાઈના વચનો લીધા છે. સૌભાગભાઈએ પત્ર લખ્યો છે ને, એમાં જે વાત લખી છે એ અવતરણ ચિહ્નમાં મૂકી છે કે માગી ખાઈને ગુજરાન ચલાવશો પણ ખેદ નહીં પામીએ. એટલે દુઃખી નહીં થઈએ. પ્રતિકૂળ સંયોગોમાં માગી ખાવાનો વારો આવશે ને તો પણ દુઃખી નહીં થઈએ. અમારા પરિણામમાં દીનતા નહીં આવે. નાના અનંત આનંદ આગળ તે દુઃખ તો ત્રણ માત્ર છે. અમે અનંત આનંદથી ભરેલા, અનંત ઐશ્વર્યથી ભરેલા છીએ. કદાચ કોઈ સાધન નહીં છે કે ભાઈ થોડોક ટાઈમ માટે જરાક તમારી સાથે આટલો વ્યવહાર કરવો છે, પણ દીનતામાં આવીને એ ભાવાર્થનું જે વચન લખ્યું છે તે વચનને અમારો નમસ્કાર. એવું જે વચન તે ખરી યોગ્યતા વિના નીકળવું સંભવિત નથી. તમે જે પરિસ્થિતિમાં આ વાત લખી છે બહુ સરસ વાત લખી છે. અમને તો નમસ્કાર કરવાનું મન થાય છે. એવા શિષ્ય હતા. એક વાર તો ભલે પરીક્ષા થઈ જાય એમ કે, પણ એમ કઈ અમે ડગી જઈએ એવા પાત્રતા જોઈને એમણે પરસ્પરસનો સંબંધ બાંધ્યો છે. હરિએ પણ આપને વિજ્ઞાપન છે કે ઉપાધિ વિશે જેમ બને તેમ નિશંકપણે રે ઉદ્યમ કરવો. જે કાંઈ કરવું એમાં નિશંકતાથી કરવું, જે થવાનું હશે તે થશે. આપણો વિકલ્પ શાંત થાય અને પરિણામ બગડે નહીં એટલા પૂરતો થોડો પ્રયત્ન કરીએ. કેમ થશે એ વિચાર મૂકી દેવો, એ ચિંતા મૂકી દેવી. શું થશે એ ચિંતા કરશો નહીં. આથી વિશેષ ચોખ્ખી વાત લખવાની યોગ્યતા હાલ મને ઈશ્વરે આપવાનો અનુગ્રહ કર્યો નથી. ઠીક, મારો આત્મા જેટલું કહે છે, અંદરથી પ્રેરણા કરે છે, એટલું તમને લખું છું. આથી વધારે લખી શકાય આ વિષયમાં, પણ મારો આત્મા એમ કહે છે કે બસ આટલું ઘણું છે, આટલું કહેવાનું તે ઘણું છે. બહુ જ સહજ અને સ્વાભાવિક જે પરિણામો આવે છે એ વ્યક્ત કરી દઈએ છે. અને તેનું કારણ મારે તેવી આધીન ભક્તિ નથી. એટલે કે હું મારી યોગ્યતા જોઉં છું ત્યારે ઉપદેશ આપવાની પણ મારી મર્યાદા છે. મારી એવી ભક્તિ હોય ને એટલી યોગ્યતા આગળ હોય તો ગમે તેવો ઉપદેશ આપો. એનો અર્થ શું થાય છે કે મહાન આચાર્યો છે જે સર્વસંગ પરિત્યાગ કરીને નીકળી પડ્યા છે, જેણે જગતને દેખાડી દીધું છે કે જુઓ અમે કેવા નિરાલંબન છીએ. છે અમારે કોઈ વ્યવસ્થાનો આધાર નહીં, કોઈ રહેવાની વ્યવસ્થા નહીં, કોઈ ખાવાની વ્યવસ્થા નહીં, કોઈ સાધના કરવા માટેના સ્થળની ક્ષેત્રની વ્યવસ્થા, કોઈ મકાનની વ્યવસ્થા, કોઈ વ્યવસ્થા નહીં. એ ગમે એવો ઉપદેશ આપે, હજી અમે અહીંયા બેઠા છીએ મુંબઈની પેઢીમાં, ત્યાંથી વધારે નહીં લખીએ તમને, આથી વધારે તમને નહીં લખીએ. અમરચંદ્રાચાર્ય લખે કે પરબ્રહ્મને ભોગવ, એ લખી શકે. અમે અત્યારે એ વાત નહીં લખી, અમે મર્યાદામાં તમને વાત કરીએ. એટલે કે જે અમારી સાધના એટલી નથી એમ કે છે, અમારી ભક્તિ નથી એટલે સાધના નથી. આપે સર્વ પ્રકારે નિર્ભય રહેવું એ તમને ખાતરી આપીએ છીએ કે તમે નિર્ભય રહેજો, બિલકુલ નિર્ભય થઈ જજો. એવી મારી ફરી ફરીને વિનંતી છે. એ સિવાય હું કાંઈ બીજું લખવા યોગ્ય નથી. વધારે તમને લખું એવી મારી યોગ્યતા હું જોતો નથી. આ વિષય વિશે સમાગમે આપણે વાતચીત કરશું. આ વિષયમાં મળશું ત્યારે ચોક્કસ વાતચીત કરશું. કોઈ રીતે આપણે દિલગીર થવું નહીં, દુઃખી થવું નહીં, જરા પણ પરિણામ બગાડશો નહીં. આ ધીરજ આપવા તરીકેની જ સંમતિ છે એમ નથી. ખાલી તમને ધીરજ આપીએ છીએ એવું નથી કે ભાઈ તમારો ઉદય આકરો છે, બે વાત સારી લખી અને તમને થોડી ધીરજ રહીએ એવું કરીએ એમ નથી. એટલું લાઇટલી નહીં લઈ લેતા એ વાતને, હળવી નહીં લઈ લેતા. પણ જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. આ અમે સંમતિ આપી, અમારા અંતરમાંથી ઉગી તે આપી છે. હા એટલે અમને અમારો આત્મા જે કહે છે એ તમને કીધું છે, અને એ વાતને તમે સાધારણ નહીં લેતા. તમારા પરિણામ ન બગડે એના માટે તમને જે માર્ગદર્શન આપ્યું છે તે સામાન્ય વાત નથી, ઘણી કિંમતી વાત છે, એને તમે હળવી લેશો નહીં. અને જો એ વાતને બરાબર અવધારશો તો તમે પાર પરીક્ષામાં પાર ઉતરી ગયા, હારી ગયા, તો અનંત વાર હાર્યા છો. ફરીને એકડે એકથી પાછું ચાલુ, હારશો નહીં. જીત મેળવીને આગળ વધજો. આ જીત નગારું વાગ્યું છે એમ કે છે આનંદજીએ. 24માં તીર્થંકરની સ્થિતિ કરી ત્યારે એમ કર્યું કે જીત નગારું વાગ્યું. એટલે ભગવાનની વાણીમાં જે નગારું વાગ્યું છે એ જીવોને એમ કહે છે કે તું જીતી જા, હવે બહુ હાર્યો, અનંતવાર હારી હારીને રખડ્યો, હવે હારીશ. એમ કે આ ધીરજ આપવા તરીકેની સંમતિ છે એમ નથી, પણ જેમ અંતરથી ઉગી તેમ આપેલી સંમતિ છે. વધારે લખી શકાતું નથી, પણ આપે આકુળ રહેવું ન જોઈએ એ વિનંતી ફરી ફરીને માનજો. ઉદ્દેશ નથી આપતો, વિનંતી કરે છે. જેને પરિણામ બગાડશે નહીં, મારી આ વિનંતી છે કે તમે પરિણામ બગાડશો. બાકી હું જે થવું હશે એ થઈ રહેશે ને, જોયું જશે, પરિણામ ના બગાડશે. બાકી અમે તો નિર્બળ છીએ, જરૂર માનજો કે નિર્બળ છીએ. કોઈ અમે તમારું કરી શકીએ એવું નથી એમ કાંઈ, એ તો બહારમાં કાંઈ તમારું કરવા માટે નિર્બળ છીએ. હા, એ ઉદયને ફેરવવા અમે માગતા નથી, અમે તમારા ઉદયને ફેરવવા માગતા નથી. તમે એમ કહો કે તમે તો પૈસાવાળા છો, બે પૈસા છે, કાંઈક મને મદદ કરી દો, એમ રહેવા દો. તમે નિર્બળ છે, જરૂર માનજો કે નિર્બળ છે, પણ ઉપર લખી જે સંમતિ તે સબળ છે. બહારની તમને મદદ કરવામાં નિર્બળ છીએ, એટલે એ મારે કરવી નથી. આમ તો એમ કરવા માગતા નથી, પણ અમે જે કરવા માગીએ છીએ એ બળવાનપણે કરવા માગીએ છીએ, એમાં અમે સબળ છીએ. જેવી તેવી નથી પણ સાચી છે, બળવાન છે ને સાચી છે એ વાતને જેવી તેવી માનશો. આપને માટે એ જ માર્ગ યોગ્ય છે. કેવી રીતે બચાવ્યા છે ઉભાગભાઈ જેવા પાત્રને, કપરી પરિસ્થિતિમાં પરિણામો બગડી જાય એમાંથી કેવી રીતે ઉગાડ્યા છે અને કેવી રીતે બચાવ્યા છે. બેસ્ટ ટ્રીટમેન્ટ આપી છે. બહુ જ પ્રોત્સાહન આપ્યું છે, ખપ્પો પણ આપ્યો, પ્રોત્સાહન પણ આપ્યું, બહુમાન પણ આપ્યું, ઘણું કર્યું છે. ટ્રીટમેન્ટ કાંઈ આપી છે? ગજબ ટ્રીટમેન્ટ આપી છે. જ્ઞાની પડખે હોય તો કેવી રીતે જીવ તરે છે એનો બહુ સુંદર જીવંત ચિતાર છે, જીવંત ઉદાહરણ છે, જીવંત દ્રષ્ટાંત છે. બચાવી લે છે. આપ જ્ઞાન કથા લખશો, ભક્તિ કથા તો લખો છો, પણ થોડી જ્ઞાન કથા પણ લખજો. પ્રબોધ શતકભાઈ રેવાશંકર હાલ તો વાંચે છે, પુસ્તક છે પ્રબોધ શતક નામનું, એમના કાકાજી સસરા થતા હતા રેવાશંકરભાઈ, એ વાંચે છે. રવિવાર સુધીમાં પાછું મોકલવું ઘટશે તો પાછું મોકલીશ, નહીં તો રાખવા વિશે લખીશ. આગળ એમણે લખ્યું છે, વાર નથી લખ્યું. આગળ શું નથી લખ્યું. તેમ છતાં તેના માલિક તરફથી ઉતાવળો હોય તો જણાવશો તો મોકલી આપીશ. કોઈને ઓછી એ જમાનામાં તો પુસ્તકો કોકનું ઓછીનું લઈને જ વાંચતા, એટલા બધા પુસ્તકો છપાતા નહીં ને એટલા બધા મળતા પણ નહીં. એટલે અને લોકો એટલા બધા ખર્ચો કરતા પણ નહીં. ચારાસમાં બારાનાનું પુસ્તક હોય તો ન હોય, પૈસા ન ખર્ચે, વાંચીને આપી દે પાછું. એક જમાનો એવો હતો, રૂપિયો કોઈ ભાંગે નહીં, કેમ કે આવડો મોટો ભમરડા જેવડો રૂપિયો ભાંગ્યાતા હશે કાંઈ એમ કે. અત્યારે મની નોટ વટાવી તો ફેંકી દેવા જેવી વાત છે. એક રૂપિયો માણસ એમ કે વટાવે તો તોડે, પ્રચૂર્ણ કરે તો વપરાઈ જાય એમ કે, જલ્દી રૂપિયો ન વાપરે. જનરલ સાયકોલોજી. આપના બધા પ્રશ્નોનો મારી ઈચ્છાપૂર્ણ ઉત્તર લખી શક્યો નથી ઉપાધિ યોગને લીધે, પણ આપ મારા અંતરને સમજી લેશો એમ મને નિશંકતા છે કે મારો જે અંતરંગ અભિપ્રાય છે એને આપ સમજી લેશો અને બરાબર પકડશો અને બરાબર વળગી રહેશો એવી મને નિશંકતા છે. અને એમને કરી બતાવ્યું એ સુભાગભાઈએ. અને એટલા માટે તો લખ્યા, એ હેતુથી જ લખ્યા છે ને. જો એ પ્રમાણે ચાલે ને વર્તે તો અવશ્ય બચી જાય, નહીતર પરિણામ બગડ્યા વિના રહે નહીં. એવી એમની પરિસ્થિતિ હતી કે પરિણામ બગડી જ જાય. એ પણ એમને ખરા વખતે હાથ જાયલો એમ કહેવાય. જેમ કોઈ ડૂબતો માણસ ગળકા ખાઈ ગયો હોય, શું પાણીમાં ગળકું ખાઈ જાય ને, થાકી જાય તરતા તરતા, એટલે પાણી પીવાઈ જાય, નીચે થોડોક જાય પાણી મોઢામાં આવી જાય, પાણી મોઢામાં આવી જાય એટલે વજન વધીને ડૂબી જાય. એ ગળકું ખાધું હોય એ વખતે કાંડું જાણે ને કાંઠા ઉપર લઈ લે એવી રીતે લીધા છે. અને એને જ ખબર પડે કે આ ગળકું ખાતું ત્યારે મારી શું સ્થિતિ હતી, અને આ કાંડું જાળનાર એ કોઈ મનુષ્ય નથી, પછી એને ભગવાન તરીકે જોવે છે. એક તો સામાન્ય પરિસ્થિતિમાં અંતર પરિણતિને ઓળખે તો એને ભગવાન દેખાય, અને એક પોતે ડૂબતો હોય ને બચાવે ત્યારે એને ભગવાન દેખાય. બે તક છે એને, સત્પુરુષને ભગવાન તરીકે જોવાના બે તક, બે પ્રસંગ છે. એક એમની અંતર પરિણતિ જોવાનો પ્રસંગ છે, અને એક પોતે ડૂબતો હોય છેલ્લું ગળકું ખાધું હોય કે એ મર્યો હમણાં, એ વખતે કાંડું પકડીને કાંઠે ઉપાડીને મૂકી દે ત્યારે એને એમ થાય કે ગજબ ચમત્કાર થઈ ગયો, આ તો હું તો ગયો તો મર્યો તો જીવું એવી પરિસ્થિતિ દેખાતી નહોતી, એમાંથી મને કાંઠે મૂકી દીધો, ડૂબતો બચાવી દીધો. એને એ ભગવાન દેખાય. પછી એને અંતર પરિણતિ જોવાની પરીક્ષા કરવાનો વિકલ્પ ન આવે એને, કેમ કે એનો અનુભવ બોલે છે પછી કે કેવા મારા પરિણામ હતા, કેવી સ્થિતિમાંથી હું બહાર આવ્યો અને બચી ગયો. બસ એને ભગવાન દેખાય છે. પછી એટલી બધો વિશ્વાસ ને એટલી શ્રદ્ધા આવે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં એ વિચલિત થાય. મેં આ પત્રની અંદર આટલો વિસ્તાર કર્યો છે તો પણ એમ લખે છે કે તમારા બધા પ્રશ્નોનો ઉત્તર નથી લખી શક્યો, અને લખી શકવા જેટલો અવકાશ પણ નથી. પોતાને પોતે પણ એટલી પ્રવૃત્તિમાં હતા, અને એ પ્રવૃત્તિમાં ઉપયોગને દેવો પડતો હતો, માંડ માંડ દેતા હતા, પછી એ ઉપયોગને બીજે લગાડવાનો એમની પાસે શક્તિ નહોતી રહેતી. આટલું ઘણું. હવે આત્મામાં જવું. એક બાજુ આત્માનો પુરુષાર્થ, ઉપર દેવનું પરિણમનનું ચિત્ર એવું છે કે એક બાજુ એમને આત્માનો પુરુષાર્થ ધડાધડ લાગેલો રહે છે, બીજી બાજુ ઉપાધિથી અનેક કામોથી ઘેરાયેલા રહે છે, ત્રીજું કામ કરવાની જગ્યા નથી રહેતી, અવકાશ નથી રહેતા. એટલે મુમુક્ષુઓ સાથેનો જે પત્ર વ્યવહાર છે એ એમને ઘણો સંક્ષેપવો પડ્યો છે. ઘણો સંક્ષેપ કર્યા પછી આ 953 આંક આપણા હાથમાં રહ્યા છે. જો બાહ્ય નિવૃત્તિ હોત તો ઘણાને ઘણા બધા ઉપકારી થઈ શક્યા હોત, એ પોતાને ખ્યાલ હતો. જો નિવૃત્તિ હોય તો ઘણાને ઉપકાર થાય એવી અમારી અંતરંગ પરિસ્થિતિ છે, પણ એમાં પણ અમે બીજું કરી શકીએ એમ નથી. એમાં પણ બીજું થાય, અમારાથી બીજું થાય એવું નથી, કેમ કે પોતે પોતાના આત્મકાર્યમાં લાગેલા રહીએ છીએ. થોડો અવકાશ રહે છે, એનો ઉપયોગ આ બાજુ દેવો પડે છે. ઉદયમાં જે પ્રારબ્ધ છે એને ભૂંજવા વિના બીજો ઉપાય દેખાતો નથી. પછી બહુ જ ઓછો અવકાશ રહ્યો છે, એમાં આટલા પત્રો રહી ગયા છે. આ તો વચ્ચે બેચા એટલા ગયા એટલા ગયા, પણ બીજા 150 પત્રો તો ઓછામાં ઓછા ગેરવલ્લે ગયા છે એમ સમજવું જોઈએ. હે, અમને જે નિર્વિકલ્પ નામની સમાધિ છે તે તો આત્માની સ્વરૂપ પરિણતિ વર્તતી હોવાને લીધે છે. જે અંદરમાં જ્ઞાન ધારા ચાલે છે એ સ્વરૂપ પરિણતિ છે અને એ નિર્વિકલ્પ સમાધિ છે. આત્માના સ્વરૂપ સંબંધી તો પ્રાય નિર્વિકલ્પણું જ રહેવાનું અમને સંભવિત છે. સ્વરૂપમાં તો અમે નિર્વિકલ્પ છે, કોઈ વિકલ્પ નથી ઉઠતો કે આવું કેમ, સ્વરૂપમાં આમ કેમ, એ તો પૂરેપૂરું સ્વરૂપમાં સમાધાન છે. કારણ કે અન્ય ભાવને વિશે મુખ્યપણે અમારી પ્રવૃત્તિ જ નથી. અન્ય ભાવમાં ગૌણપણે ચાલે છે જે ચાલે છે, મુખ્યપણે અમારી કોઈ પ્રવૃત્તિ. આટલો આટલો જે વ્યવસાય ચાલે છે એ બધું ગૌણ ભાવે ચાલે છે, જરાય એમાં મુખ્યતા અમને આવતી નથી. પછી નીચે એક પેરેગ્રાફ મૂકીને લખે છે, શ્રી તીર્થંકર દેવનો અંતર આશે તે પ્રાય મુખ્યપણે અત્યારે કોઈને વિશે આ ક્ષેત્રે હોય તો તમે તે અમે હોઈશું એમ અમને દ્રઢ કરીને ભાષે છે. તીર્થંકર દેવનો આશય જીલનાર અમે અત્યારે છીએ. આ ક્ષેત્રમાં કોઈ બીજું દેખાતું નથી અત્યારે તો.